તારીખ 20/3/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 24.
Thank you. પ્રકાર अच्छी बात है। मैं आपको छोटे मार्ग सुगम किया है, हमने तो नारायण घर की हमारी वर्तमान परिस्थिति में तो मार्ग सुगम ही सुना, तो खरेखर दोनों समूह से एक डॉक्टर अस्पताल में परिस्थिति अनुलक्षण जीव जीव अंतर लग्नि में आए थे, उसकी अपेक्षा के आध्यात्म यदि खरेखर लगने में आ रही थे मार्ग सुगम थे तो इसलिए मार्ग सरलता से प्राप्त हो जाएगा। भाव में स्थानों संसार में मार्ग में सहज कर खराब जिज्ञा से स्वभाव में लगने में बड़े ज्ञान में कोई भूल नहीं हो छोटे बिजली जाएगी नायक भाव में पकड़वानी खास भावना से पहले कोई अटकवाना पता नहीं गंध होगी सक्षम दोनों नायक भाव में ग्रहण करवानी खास उसके तीव्र भावना अथवा एकमात्र भावना तीन भावना पहले कोई पकड़वाना अटक रहने कोई सूक्ष्म प्रकार में छुटी रही है पता चलती है तो यदि तीव्र लगने ना बड़े कहीं की जाए पता चले समय में भी अटक वालों ने सूक्ष्म प्रकार से कोई पता चलना ज्ञान में प्राप्ति ज्ञान में प्राप्ति अपना स्वरूप अनुभव योग्यता एक मात्र कार्य योग्यता बिना ज्ञान प्राप्ति का पात्र तथा एक ज्ञान प्राप्ति योग्यता योग्य भूमिका अनिवार्य स्थिति है योग्य भूमिका में प्रवेश कराया होना ज्ञान प्राप्ति आत्मा रहेगा अनंत गुरु प्रत्येक गुरु प्रत्येक पिताना स्वरूप और प्रगट परिणाम पाने सेवा बीज रूपे रहेगा और प्रत्येक बीज में प्रगट परिणाम होते उत्तर में योग्य भूमिका अवश्य दुनिया अनुकूल है अनेक प्रकार से अत्या जितना प्रभावित है जितना प्रकार जीवनी यथार्थ योग्यता हो क्योंकि योग्यता ज्ञान का प्राप्त सदैव कारण है वर्तमान उपादान रूप कारण उत्पादन काफी तैयारी छोटी पूरी क्योंकि अभी न पाने परिस्थिति रहेंगे संस्कृति पक्की थी मनुष्य ने भूमिका में सूची भूमि शक्ति थी तो योग्यता एक लक्ष्य भूमिका एक लक्ष्य આવી યોગ્યતાના અભાવમાં સ્વરૂપ પ્રાપ્તિના પાઠક આ પ્રકરણ શરૂ થાય ત્યાં સુધીમાં એ યોગ્યતામાં શું ન હોવું જોઈએ એનું પણ શું હોવું જોઈએ અક્ષમી છે હવે શું ન હોવું જોઈએ તે નાસ્તી પરંપરામાં સ્થાપી દીધું હોય કલાકારના પરીક્ષા
પણ ચાલતા કરવું પડે કે શું કરવું આ બહુ
આ બે વચ્ચે બહુ મોટો વાંધો છે. એકમાં અનિચ્છાનું જોર છે, એકમાં અભિપ્રાય સહિતની ઈચ્છાનું જોર છે. એટલે પરિણામમાં બહુ મોટો ફરક. સુખની કલ્પના અભિપ્રાય પૂર્વક હોવાથી તે પદાર્થના સંયોગ થતા તેમાં સુખની કલ્પના થઈ છે. તે પદાર્થના સંયોગનો ઉદય હોય ત્યારે તે પદાર્થની વિશે તે પદાર્થની નિમિત્તે અધિકતાવાળા પરિણામ અથવા તીવ્ર રસવાળા પરિણામ જોઈએ આવે અને તેથી પોતે અનંત પરમાનંદમય છે તેનું ભાષણ જાણે ત્યાં એનું વિલક્ષણ આવ્યું. જ્યારે અભિપ્રાયપૂર્વક કોઈ પણ પદાર્થમાં સુખબુદ્ધિ વર્તી ત્યારે એનું બીજું પડખું શું ઊભું થયું કે પોતે આનંદમય છે, પરમ આનંદમય છે એવું જે જ્ઞાનમાં ભાષણ જોઈએ એ ભાષણ થઈને આવે. કેમ કે પદાર્થમાં આનંદ જોયો, જ્યાં આનંદ નથી ત્યાં આનંદ જોયો. એક તો આનંદ રહિત તે પદાર્થ છે, બીજું તે પદાર્થ ભિન્ન છે, ત્રીજું એ પદાર્થ છે એ પર પદાર્થ છે, બીજો પદાર્થ છે પોતે નથી. જેવો છે તેવો તે પણ બીજો પદાર્થ છે, પોતાથી સર્વથા ભિન્ન છે અને એમાં પોતાનું સુખ ગંધ માત્ર પણ નથી. છતાં ત્યાં આનંદ અથવા સુખની કલ્પના થઈ એ પરિસ્થિતિમાં એ પોતાના જ અંતર સુખને જોઈ ન શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ. ત્યાં એનું પરિણામ ક્યાં આવે છે, એનું ફળ ક્યાં આવે છે? જ્યારે જીવ અન્ય પદાર્થમાં આનંદ કલ્પે છે ત્યારે એનો પોતાનો આનંદ જ્ઞાનમાં સમજાતો નથી, જ્ઞાનમાં પ્રતિભાસતો નથી, જ્ઞાનમાં પોતાનો આનંદ આવતો નથી. હોવા છતાં એ જ્ઞાનમાં જણાતો નથી. આનંદ સ્વરૂપે કેવો એ જાણવામાં એને શું તકલીફ છે? અથવા પોતે આનંદ સ્વરૂપે હોવા છતાં એ નહીં જણાવવામાં એને બાધક કારણ, રોધક કારણ, પ્રતિબંધક કારણ શું છે? કે અન્ય પદાર્થમાં આનંદની કલ્પના કરીને આનંદ કલ્પિત આનંદને અનુભવ કરવો તે અથવા આનંદ સંબંધની કલ્પનાનો અનુભવ કરવો તે સાચા આનંદને જોવા નહીં, સાચા આનંદના દર્શન પણ એમાં નહીં થાય, ખાસ પણ એમાં નહીં. આ સામે સામે આવે છે, બહુ વૈજ્ઞાનિક છે. અથવા જ્ઞાનમાં તે પ્રકારની યોગ્યતા રોકાઈ જાય છે, જ્ઞાનમાં પોતાના સ્વરૂપના આનંદનો પ્રતિભાસ થવો, એનું આનંદ સ્વરૂપ છું એવી જે યોગ્યતા એ જ્ઞાનને જાણવાનું ત્યાં જાણવાની કાર્યક્ષમતા હોવા છતાં પોતાના જ આનંદને ન જાણી શકે એવી યોગ્યતા રોકાય છે. જ્ઞાનમાં જાણવાના કાર્યક્ષમની સક્ષમતાનો જ્ઞાન છે એનું કાર્ય શું કે જાણવું. જાણવું એટલે જે કોઈ જ્ઞાન હોય એની અંદર પ્રતિબિંબિત થાય, છતાં પણ ભિન્ન અવસ્થામાં જાણવું અને નહીં જાણવું, આવરણ અને નિરાવરણ એ જ્ઞાનને સંબંધ છે. તો પોતાના આનંદને જાણવામાં આવૃત થયેલું જ્ઞાન નાખી જાય છે. ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ છે, દિવાલ આડી છે તો દિવાલની પાછળ કોણ છે એ નથી દેખાતો ચક્ષુ, બરાબર. કેમ કે આ દિવાલ છે એમાં પાછળ ઉમદીની વૃત્તિને જાણવા માટે અવરોધ કરે છે, અવરોધી છે દિવાળી. તો જાણવામાં શક્તિ કેટલી છે કે આ અવરોધ ન હોય તો જણાય એટલી શક્તિ છે. દિવાલ હોય તો પણ દિવાલની પાછળ ઉંધીનું કોઈ દેખાય, દિવાલ હોય તો પણ દેખાય એવી ક્ષમતા નથી. જાણવાની ક્ષમતા હોવા છતાં એની મર્યાદા છે. એમ અહીંયા કલ્પનાથી જળ પદાર્થને વિશે સુખ અથવા આનંદ છે એવો મીઠા અનુભવ કરે ત્યારે તે જીવને આત્મામાં રહીને જે સુખ અથવા આનંદ તેને જાણવામાં તે જ કલ્પના પૂરતી એક દિવાલ છે, એ અવરોધ કર પોતે જ દિવાલ થઈ પડે છે. એનો જ ભાવ એ અને આવરણ છે. એટલે એને પોતામાં જ રહેલો આનંદ, પોતાનો સ્વભાવ એ જાણવાની યોગ્યતા, જ્ઞાનમાં તે પ્રકારની યોગ્યતા ઉપાય કરે જાણી શકતો નથી. મુક્ષુને શાસ્ત્રના આધારે, એટલે અહીંયા સ્વભાવના આધારે નહીં, તર્ક વિતર્ક ન્યાય સમજવાની બુદ્ધિ. એટલે મુક્ષુને શાસ્ત્રના આધારે, શાસ્ત્રના કથન અનુસાર તત્વની બરાબર ધારણા થવા છતાં એ ઉપરોક્ત કલ્પનામાં અથવા બીજા અનેક પ્રકારે અટકી જાય. આ એક તત્વનો પ્રકાર છે, બીજા પણ અનેક પ્રકાર છે. તો પ્રકરણ દેવું છે, એવા તેવા પ્રતિબંધક કારણો છે, પોતાના પ્રકરણ કારણો છે. એટલે આ પ્રકારે અટકી જાય છે અને બીજા પણ અનેક પ્રકારે અટકી જાય છે. તો પછી વિસ્તાર તો આવવાનો છે. એટલે મુક્ષુને શાસ્ત્રના આધારે, શાસ્ત્રના કથન અનુસાર તત્વની બરાબર ધારણા થવા છતાં એટલે સીધો ઉલટો અર્થ નથી કરતો, મોટી દોષ છે. એવી રીતે બરાબર ધારણા કરે છે, સમજે છે, ત્યાં એને એની આધાર શાસ્ત્રનો લીધો છે, પરલક્ષી જ્ઞાનથી સમજો છે, જ્ઞાનના આધારે એને એ વાત સમજી નથી. નિમિત્તની મુખ્યતામાં અને નિમિત્તના આધારે સમજે છે, ઉપાદાનના આધારે એને સમજે. સમજણ તો જ્ઞાન ઉપાદાન પોતે કરે છે, એટલે જ્ઞાનના આધારે નહીં પણ શાસ્ત્રના કથન, શાસ્ત્રના આધારે. ધારણા બરાબર હોવા છતાં તેને અટકવાના કારણમાં ઉપર જે કહી તેવી કલ્પના કે જગતના કોઈ પણ પદાર્થને વિશે ઊંડે ઊંડે કલ્પના થઈ ગઈ, રહી ગઈ, તેને અટકવાનું કહે. બીજા પણ અનેક પ્રકાર છે અથવા બીજા અનેક પ્રકારે અટકી જાય છે તે બીજા પ્રકારમાં, તેમાં એટલે તેવા બીજા પ્રકારમાં કસાયની મંદતાના કારણે અથવા કોઈ પણ અનુકૂળતાના પ્રસંગમાં તાતાના વેદનવાળા પરિણામમાં અથવા શુભ પરિણામમાં આશ્રય દુઃખી રહી જાય છે તે અટકવાની વાત. કસાયની મંદતાના કાળે એને ઠીક લાગે, કસાયની મંદતા ઘણી છે અને આ વ્રત આ સંયમ પણ આ ત્યાગ કર્યો, ભક્તિ કરી, અનેક પ્રકારે અનેક પ્રકારે જે કસાયની મંદતા થાય ત્યારે સ્વાભાવિક રીતે આકુલતાની પણ મંદતા થાય. આકુલતાની મંદતા થાય એટલે એને સાતા થાય અને સાતા થાય ત્યારે ત્યાં ઠીક પણ લાગે, ત્યાં આશ્રય થઈ જાય છે. આ પરિણામ મને ઠીક છે, આ ભાવ મને ઠીક છે, આવા ભાવ મને આવવા જોઈએ, અથવા એ પ્રકારની કસાયની મંદતામાં કઈ સંતોષ થાય તો પણ અથવા અનુકૂળતાના પ્રસંગમાં સાતાના વેદન વાળા પરિણામમાં શરીરની તંદુરસ્તી મળે જેટલી કોઈ પૂર્વકર્મ અનુસાર દેહના કાર્યોમાં ઈચ્છાઓ ઉત્પન્ન થાય અને ઈચ્છાને અનુકૂળ સંયોગો ઉત્પન્ન થઈ જાય પૂર્વકર્મને કારણે ત્યાં તેને અનુકૂળતા થાય છે તે પ્રકારનું આર્થ ધ્યાન મંદ પડી જાય છે ઈચ્છા અનુસાર પદાર્થનો સંયોગ થઈ જતા ત્યારે તેને એવું સાતાનું વેદન ચિત્તપણાનું વેદન ઉપજે છે એ પરિણામમાં એને આશ્રય વૃદ્ધિ થાય છે ચિત્તપણ થાય છે સંતોષ થાય છે અથવા શુભ પરિણામમાં આશ્રય વૃદ્ધિ રહી જાય છે અનેક પ્રકારે સુપાળ થાય તો ત્યાં પણ આશ્રય બુદ્ધિ થઈ જાય છે આશ્રય બુદ્ધિ થાય છે એટલે એટલો એવડો જ હું એ સિવાય આગળ એ લોકો પોતાના સ્વરૂપ વિશે કોઈ ઊંડો ભાવ નથી જ્ઞાનનો કે સંધાન ત્યારે તે તે પ્રકારના પરિણામ ઉપર છંદી રીતે ઠીક દેખાતા હોવા છતાં અથવા બહુ ખરાબ ન દેખાતા હોવા છતાં તે મૃતકમાંનું બાધક કારણ હોય છે તો તે નિર્દર્શનની પ્રાપ્તિમાં તે અટકવાનું બાધક કારણ એટલે હવે અહીંયા એ વિચારવા એવી છે આવી સ્થિતિમાં ન આવે એ મનુષ્ય કેવો હોય છે જેને અન્ય પદાર્થનું વિશે સુખ બુદ્ધિ થવામાં જાગૃત બુદ્ધિ નહીં થઈ ક્યાંય સુખ બુદ્ધિ નહીં થઈ એવી જે સતત જાગૃત પછી કસાયની મંદતામાં અનુકૂળતાના સાતાના પ્રકારમાં અને કોઈ પણ પ્રકારના સુખ પરિણામમાં ક્યાંય પણ અટકવું નથી ને એક પોતાની સ્વાનુભવની આનંદની અને આત્માની શાંતિની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ વચ્ચે આવે એની સામે જોવા ઉભા રહેતો આવે છે બધું વચ્ચે શું પરિણામ આવે છે અનુકૂળતાઓ થાય બધું થાય પણ એને જે જોઈએ છે તે મળતું નથી એટલે આ બધું આવે છે એમાં એને ક્યાંય સંતોષ નથી કે ક્યાંય એને આટલું તો થયું આટલું તો થયું એ વાત રાખી વળી બાહ્ય પદાર્થો રૂપ સંયોગોની અનુકૂળતાની દ્રષ્ટિના કારણે જળ વિષયોમાં સુખને અથવા અનુકૂળતાની કલ્પના રહ્યા છે તેથી તે તે ઇન્દ્રિય વિષયોની અપેક્ષા થઈ શકતી નથી તે જ્ઞાન દશા ઉત્પન્ન થયા પહેલા બાહ્ય પદાર્થોની જે અપેક્ષા ભાવ અપેક્ષા બુદ્ધિ છે અને અપેક્ષાના જે ભાવો છે એમાં સંયોગોની અનુકૂળતાની દ્રષ્ટિ ભ્રમ પડી છે સતત પડી છે અને તેથી અનેક પ્રકારના બાહ્ય પદાર્થોમાં અથવા બાહ્ય વિષયોમાં અનુકૂળતાની કલ્પના અથવા સુખની કલ્પના થઈ જાય હવે જ્યાં સુખની કલ્પના થાય અભિપ્રાયપૂર્વક દ્રષ્ટિનું જોર એની પાછળ પડ્યું હોય શ્રદ્ધાનું બળ એની પાછળ પડ્યું હોય તો આ સુખ છે તેને તે પદાર્થની અપેક્ષા કેમ થાય એને તે પદાર્થની સાથે શક્તિ નથી. શું વિચારવા જોઈએ? કોઈ માણસ અનુકૂળતાની પ્રાપ્તિ સમયનો ત્યાગ કરે છે, ત્યાગ કરે છે, મોહે ત્યાગ કરે, ભય પણ ત્યાગ તો કરે છે, ત્યારે તેને તેની અપેક્ષા નથી એમ દેખાય છે. એની પાસે તો બધું હતું પણ એને છોડી દીધું, એની ક્યાં અપેક્ષા છે એમ લાગે છે. એની દ્રષ્ટિ એટલે શ્રદ્ધા એ કે અમુક પદાર્થો અનુકૂળ છે, અમુક પદાર્થો એની શ્રદ્ધા છે. પણ ભલે પ્રતિકૂળતા હોય જે તો એનો ત્યાગ જ કરે, ભલે પ્રતિકૂળતાઓ આવે હું એનો ત્યાગ કરે, ભલે તે અનુકૂળતાઓ હોય પણ હું એનો ત્યાગ કરું છું. અનુકૂળતાઓ શ્રદ્ધામાં રાખીને એનો ત્યાગ કરે, મારે ત્યાગ કરવો છે એટલે હું અનુકૂળતા ની અપેક્ષા રાખ્યા વગર એનો ત્યાગ કરું, અથવા ભલે મને પ્રતિકૂળતા હોય અનુસરણ કરવાથી તેમ તે હું ત્યાગી છું. કોઈ પણ પદાર્થ મને અનુકૂળ પણ નથી અને કોઈ પણ પદાર્થ મને પ્રતિકૂળ નથી, ફક્ત મારી વૃત્તિ પર પદાર્થમાં જાય છે તે જ મને પ્રતિકૂળ છે. અંતરંગ અનુકૂળતા કરવા અને અંતરંગ પ્રતિકૂળતાને રોકવા બાહ્ય પદાર્થનો ત્યાગ થાય તો કે મારી અંતરંગ વૃત્તિને અનુકૂળ હોવાથી તેને ત્યાગ ગણવામાં આવે પછી થાય. પણ એ પદાર્થ અનુકૂળ છે કે પદાર્થ પ્રતિકૂળ છે એ દ્રષ્ટિ ખોટું છે. તે દ્રષ્ટિમાં તો આવવું જોઈએ કે એમ જોઈએ નહીં, તો એમ તો ફેર છે. આ કોઈ પણ પદાર્થ જ્ઞાનને તો અનુકૂળ પણ નથી કે પ્રતિકૂળ પણ નથી, જ્ઞાનનું જ્ઞેય છે, સર્વ પદાર્થો જ્ઞાનનું જ્ઞેય છે. તેમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાની શ્રદ્ધા હોવી, કલ્પના હોવી, માન્યતા હોવી, એનું જાણવું જોઈએ. જાણવું તે ભ્રમ છે અને કલ્પના તે વિપરીતતા છે, અને શ્રદ્ધા તે વિપરીતતા છે. એ માન્યતા એમને એમ રહે અને પદાર્થનો ત્યાગ કરે તો આના જેવું થયું. મેં આટલા લાખ રૂપિયાનો ત્યાગ કર્યો છે, તેથી મારો ત્યાગ મોટો છે. ત્યાગ કરવા વાળાને તો એની કિંમત જોઈએ, ચાલી જવી જોઈએ. એની કિંમત ચાલી જવી જોઈએ એનું નામ ત્યાગ છે. એના બદલે આટલા લાખનો મેં ત્યાગ કર્યો અને એની કિંમત એને જ એને કિંમત આપી, એ લાખને એને, પાંચ લાખને, દસ લાખની એને કિંમત આપી. એ ત્યાગ છે એ વાસ્તવિક નથી, પણ એ ત્યાગનો દેખાવ. હજી જે પદાર્થ એને છોડ્યો એની મોટા એને એમને મળી ગઈ છે. એમ કે હું આટલો ભોગ આપીને આ તમારી વાત સાંભળવા આવ્યો છું, કે રસ્તામાં આવ્યો તો મેં આટલો ખર્ચ કર્યો ત્યારે હું અહીંયા પહોંચી શકું. તો એને સાંભળવાની કિંમત આવી છે કે એને ખર્ચ કરવાની કિંમત? ક્યાં ભૂલ થાય છે? સંયોગોની અનુકૂળતાની દ્રષ્ટિ આ દ્રષ્ટિની મૂળમાંથી નહીં હોવી જોઈએ. અને તેથી એ દ્રષ્ટિ હોય તો ત્યાગ હોય કે ગ્રહણ હોય એમાં ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા થઈ શકતી નથી. આ સિદ્ધાંત એનો પાછળ કે ત્યાં ઇન્દ્રિય વિષયોની ખરેખર ઉપેક્ષા થઈ શકે નથી અથવા થઈ નથી. અને જે તે વિષયની અપેક્ષા પરિણતિમાં રહ્યા કરે છે, ઉપયોગમાં ત્યાગ હોય પરિણતિમાં રહ્યા કરે છે, બહારમાં તો ત્યાગ કર્યો હોય અને જેનો ત્યાગ કર્યો હોય એનો ઉપયોગ પણ ન હોય કે મારે આ કેવી અપેક્ષા વાપરવી, પણ પરિણતિમાં એ રહી જાય. કેમ રહી જાય? કે એની દ્રષ્ટિપૂર્વકની અપેક્ષા બુદ્ધિ નથી જોતી. અને તે પદાર્થ મહત્તા વાળો છે એવી શ્રદ્ધા રહી ગઈ છે, અનુકૂળતા વાળો છે, સુખ વાળો છે એવી શ્રદ્ધા રહી ગઈ છે. તેથી આચરણમાં એનો ત્યાગ કર્યો હોય તો પણ એને પરિણતિ ગ્રહણ મળી ગઈ છે, અને આચરણમાં ત્યાગ ન કર્યો હોય તો પણ તે પદાર્થનો સંયોગ ન હોય ત્યારે એનો ઉપયોગ ન હોય પણ પરિણતિ રહી જાય છે. યોગ તો ક્યારે થાય છે? સામે પદાર્થ હોય તો એ પદાર્થનું ગ્રહણ કરવાથી બધો ઉપયોગ હોય, પણ પદાર્થ તો સદાય વિદ્યમાન સામે નથી રહેતો. તો જ્યારે એ પદાર્થની અવિદ્યમાનતા છે ને બીજા પરિણામ છે એ શાસ્ત્ર વાંચનના પરિણામ છે, તો પણ પરિણતિ કરી રહી છે. પરિણતિ છે દેહ નહીં હતી. જે વિષયની અપેક્ષા પરિણતિમાં રહ્યા કરે એવી સ્થિતિમાં તેનાથી તદ્દન વિપરીત એવો અતિન્દ્રિય સુખમય સન્માર્ગ કેવી રીતે ભાષમાન થાય? જ્યાં પરિણતિમાં આર્ત ધ્યાન કર્યું છે, એટલે જ્યાં પરિણતિમાં આર્તતાવાળી સ્થિતિ છે ત્યાં અતિન્દ્રિય સુખ નિરાકુળ સુખનું નો જે સન્માર્ગ છે એને જડે કરી રીતે વાંચીએ છીએ. ઘણું બહુ મહેનત કરીએ છીએ સમજમાં, પણ અંદરનો અતિન્દ્રિય માર્ગ નથી પકડાતો. ઇન્દ્રિય માર્ગ ઇન્દ્રિય જ્ઞાનની બધી વાતો સમજાઈ જાય છે, પણ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી પકડાતો. એનું પણ કારણ ઉપસ્થિત છે, કારણ બાધક કારણ ઉપસ્થિત છે, અને તે આપણને